ఆనరబుల్ సునీల్ కాంతినితి
గారు నియోజకవర్గ లోక్సభ సభాపతిమణి మే దిన దెకక్ తిస్సే అపి ఇదిరిపత్ కర్న జనతా యుక్తి పెరుమున ఇదిరిపత్ కర్న మే విశ్వాసభంగ వివాదేది మమ మట తిన కెటి మట తిన కెటి వెళ్ళి మమ మే విశ్వాస భంగే తిన కరుణు పిలి బంధవ దిగిన దిగడ సాకచ్చా కాన బలాపురుతు ఎన్నే ముఖద హేతువ కర్ణు వల్ట అదాలవ అపే పెత్తింగ్ అనురోజ సానాయక మంత్రితుమా మే విశ్వాస భంగ యోజన విద్రిపాత్ కరద్ది సలకియుతు ప్రమాణవత్ అవబోధ్య మే పార్లమెంటు మహాజన నియోజిత ఇంట మంత్రివరుంట సహా జనతావట లబాదున్న కిల మం విశ్వాస కరు నమ దమ్మే విశ్వాస భంగ వివాదే సాకచ్చావ కరగణ యనకొట మతువైన కరుణు గణనావక్ తీయన ఏ మతువైన కరుణు విశ్వాస భంగేట మూనదైన ఆండు పాక్షేనుత్ మతువేనవా విపాక్షేనుత్ మతువేనవా దెన్ విపాక్షే హటియట ఏకాబద్ధ విపాక్షే మహింద రాజపక్ష మహాత్మ్యాగే ఖండాయం మే విశ్వాస భంగ యోజనావట సహాయ దేనవై కియన కారణ ఇదిరిపత్ కరన గమన్ ఔన్ ఇదిరిపత్ కరన తర్క కిహిపయక్ తీయన ఎకక్ తమై అపిత్ ఎక మేక కథా కరలా గెనావే నా కియన ఎక దెక తమై ఆండువట జనతా యుక్తి పెరుగున మే ఆండువ హదన్న 2015 ఉదవ్ కరా ఉదవ్ కరలా మేక రకిన గమన్ దెన్ మే విశ్వాస భంగ గెనావ కియ మొకద మే విశ్వాస భంగ యోజనావ అపి న్యాయ పుస్తకట అతుల్ కరన వేళావేది మాధ్య తులత్ రటెత్ మే మతేమ హదన్న ఉత్సాహ కరా మే ఆండువ రకిన అపి విశ్వాస భంగయక్ గెనల తీనవ కియ ఏ కారణెత్ తీనవ మే కారణావ గెన కివొత్ ఎహెమ గరు ములాసరావుడ మంత్రియుతుమని తుమియని అగోస్తు మాసే 2015 అగోస్తు 16 మహామతివర్ణెన్ పిహిటవు మే ఆండువ పిహిటెవ్వే రణిల్ విక్రమసింగ మహాత్య విత్రక్ హదపు ఆండువక్ హెడియర నెమే జనతా విముక్తి పెరుగునే అపి 6 దినా సమ్మాదం గలా దాయక వేళ నెమే రణిల్ విక్రమసింగ మహాత్యాగే అగమతి దూరే రకల దున్నే ఎదా మే ఏకాబద్ధ విపక్షే ఎక్సత్ జనతా నిదహస్ సందానెన్ తరం కరుపు మంత్రివరు 140ක් විතර മന്ത്രിකම් කියාගෙන ආණ්ඩුවක් හදන්න පුළුවන්කම තියෙද්දි රනිල් වික්‍රමසිංහ මහත්තයාට ආණ්ඩුවක් හදලා දුන්නේ අනුරේසා නායක മന്ത്രിතුමාවත් ජනතා විමුක්ති පෙරමුණේ අපිවත් නෙමෙයි එදා එක්සත් ජනතා නිදහස් සන්ධානයෙන් ඡන්දය අරගෙන ගිහිල්ලා මේ ආණ්ඩුව ඇමතිකම් ගත්ත කට්ටිය අපි අහනවා දැන් අපිට කලින් කතා කරපු മന്ത്രിතුමාලත් එක්ක මහින්දානන්ද മന്ത്രിතුමාලත් එක්ක එක ලැයිස්තුවේ තරම් කරපු සුසිල් ප්‍රේමජයන්ත ඇමතිතුමා එක්සත් ජනතා නිදහස් සන්ධානයෙන් බුලත් කොළෙන් තරම් ඡන්දය අරගෙන ගිහිලා වාඩින්නේ කොයි පැත්තද ඒ අගමැති කමර ඡන්දි දුන්නේ කොහෙටද මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ආණ්ඩුවක් හදාගන්න තමයි ඡන්දේ කරේ හැබැයි හැදුවේ රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ ආණ්ඩුව ඒ කැබිනට් මණ්ඩලයේ හිටියේ එතකොට ප්‍රශ්නේ තියෙන්නේ අගෝස්තු 16 ආණ්ඩුවක් හදුවා අනුරයාප මන්ත්‍රීතුමාලා දිලාන් පෙරලා ගොඩක් ඉන්නවා ලයිස්ට් කියන්නේ නැහැ අපි කවුරුත් දන්නව මේ රටේ ජනතාව දන්නව ඊට පස්සේ ඔක්තෝබර් 26 මොකද කරේ ආයි ඒගොල්ලොම තව කණ්ඩායමක් එක්සත් ජාතික පක්ෂ කට්ටියක් එකතු වෙලා මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ආණ්ඩුවක් හැදුවා එතන රනිල් වික්‍රමසිංහ මහත්තයාට ආණ්ඩුවක් හදන්න උදව් කරා බුලත් කොළෙන් ඡන්දය ගත්ත කට්ටිය එක්සත් ජනතා නිදහස් සන්ධානයෙන් ඡන්දය ගත්ත කට්ටිය අපි නෙමෙයි ආයි මහින්ද රාජපක්ෂ මහත්තයාට ආණ්ඩුවක් හදන්න උදව් කරා එක්සත් ජාතික පක්ෂෙන් ආපු 5 දෙනෙක් මේ පැත්තේ වාඩි වෙලා ඔක්තෝබර් මාසයේ 26 වෙනිදා අපි නෙමෙයි ආණ්ඩුවට දුව කොළ දින කවුද අපි අහනවා ඒ අපිද එතකොට මේ වැරදි තැන්වල වාඩියලා කතා කරන්න එපා දේව වාක්‍ය වගේ හැම තිස්සෙම මේ පැත්තේ විපක්ෂයේ മന്ത്രിවරු මේ විශ්වාස භංගේ කතා කරනකොට පටන් ගන්නෙ මොකෙන්ද ජනතා විමුක්ති පෙරමුණට ගහගෙන ජනතා විමුක්ති පෙරමුණ ආණ්ඩුව රකින්නවා කියාගෙන හැබැයි ඒ දේව වාක්‍ය Tamanටයි අදාළ මේගොල්ලෝ තමයි ආණ්ඩුව රැකලා තියෙන මෙච්චර කල් අයවැය විවාදවලදී එහෙමයි රනිල් වික්‍රමසිංහ මහත්තයාට විරුද්ධව ගෙනාපු විශ්වාස භංගේ 76 දෙනයි මේ පැත්තේ හිටියේ 95ක්ව සම්දින් කියලා. ඒතර පාර්ලිමේන්තුරම 95ක් ඇවිල්ලා 76යි මේ පැත්තේ හිටියේ. ඒකෙන් 6ක් අපුන. ඒ 6 අපි 76යි මේගොල්ලොන්ගේ. හැබැයි අපිට මෙතුමල්ලා කිව්වේ නෑ අපි රනිල් වික්‍රමසිංහ මහත්තයාට මේ විශ්වාස භංගයක් ගේන ඕගොල්ලෝ එන්න අපේ 95 මෙනෝ. ඒ අපි ඔක්කොම එකතු වෙලා කතා කරගත්තේ නෑ. කතා කරන දෙයක් නෑ ඒකේ. මහබැංකු බැඳුම්කර වංචාව සම්බන්ධයෙන් රනිල් වික්‍රමසිංහ මහත්තයාට විරුද්ධව විශ්වාස බැංකියක් ගේනකොට ආයි අපට අහන්න දෙයක් තියනවද?
අපේ කුස්සියට ඇවිල්ලා කතා කරන්න ඕනේ.
අපේ කුස්සියට ඇවිල්ලා කතා කරන්න ඕනේ නැහැ. අපේ කාමරවලට ඇවිල්ලා කතා කරන්න ඕනේ නැහැ. අපි දන්නෝ කරන්න ඕන දේ. අපි දන්නෝ කරන්න ඕන දේ. ඒ වගේම තමයි අපි කියනවා අපි විශ්වාස බැංකේ ගෙනාවම සිංහල දෙමළ ඉංග්‍රීසි භාෂා තුනෙන්ම මේක ලියලා තියෙනවා. භාෂාව තේරෙනව නම් කියවන්න අකුරු තේරෙනව නම් එහෙම තේරෙන්නේ නැති කෙනෙකුටවත් අනුරිසානායක මන්ත්‍රීතුමා ඊයේ පැයක් විතර කියපු ටික අහන් හිටියානම් තේරෙනවා මොකටද මේ විශ්වාස බැංකේ ගෙනල් දෙන්නේ කියලා. එතකොට ආයේ අමුදෙන් කතා කරන දෙයක් නැහැ. මේ 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 කුටු කුටු ගාන එන්න කියන්නේ මොකද්ද? මේ කතා කරන්න කියන්නේ මොකටද? ආයි කාමර ගාන කතා කරන දෙයක් නැහැ. අපි කතා කරන්නේත් නැහැ. මේගොල්ලොට පුළුවන් මේකට සහාය දෙනව නම් සහාය දෙන්න දෙගිඩියාවකින් තොරව. මේ කෙකර ගාන්නේ අපිට හිතෙන්නේ මේක සහාය දෙන්න උවමනාවරද ආයි අර කලින් බිත්තරේ රැක්කා වගේ රකින්න උවමනාවරද කියලා අපිට තියෙන ප්‍රශ්නේ. ආණ්ඩු රැක්කේ මේගොල්ලෝ. කනගාටු නෑ ඇත්ත මේ කියන්නේ. ඊළඟට අනික් කාරණාව ගරු මන්ත්‍රීතුමියනි දැන් කතා කරන්න ඕනේ නෑ ඇත්තටම දැන් රවි කරුණානායක මන්ත්‍රීතුමාට අදාළ විශ්වාස බැංකේ නාවේ ආවිත් අපිට කතා කරන්නේ නෑ කවුරුවක්වත්. අපි අහන්නේ මොකද්ද කතා කරන්න තියෙන්නේ?
මකින් දරන්න දෙන්නේ කතා කරන්නේ.
දැන් මොකද්ද කතා කරන්න ඕන මොනවද කියන්න තියෙන්නේ? මේගොල්ලන්ට භාෂාව තේරෙන්නේ නැද්ද? වචන තේරෙන්නේ නැද්ද? අපි අහන්නේ ඔබතුමාලගේ එක දෙයයි. විපක්ෂයේ වරු මන්ත්‍රීතුමාලගෙන් විශේෂයෙන්ම විපක්ෂ නායකතුමාගෙන් අපිට තියෙන එක ඉල්ලීමයි කරන්න. ඔබතුමාලට 97 දෙනෙක් දැන් මන්ත්‍රීවරු ඉන්නේ. ඔක්තෝබර් 26 වෙනිදා ඒ කුමන්ත්‍රණය කරපු වෙලාව එකතු කරගත්ත විපක්ෂයේ මන්ත්‍රීවරු 91ක් ඉන්නෝ. එක්සත් ජාතික පක්ෂෙන් ගත්ත 5 දෙනෙක් ඉන්නෝ. දෙමළ ජාතික සන්ධානයේ මන්ත්‍රීතුමා ඉන්නෝ. අන්නේ 97 දෙනා අදහවසට ගේන. ඒ වගේ කීම තියෙනද අපි 6 දෙනාට නෙමෙයි. 97 ඒ 97 දෙනා මේ පාර්ලිමේන්තුවට ගේන්න පුළුවන් නම් මේ අපිට කැකර ගන්න නැතුව අපිට ගෑ ගහන්න නැතුව ඒ 97 දෙනා පාර්ලිමේන්තුවට ගේන. ඒක තමයි මං හිතන්නේ විපක්ෂ නායකතුමාගේ දැන් අභියෝගය. වගකීම. විපක්ෂ නායකතුමා එක්සත් ජනතා නිදහස් සන්ධානයෙන් එහෙට මෙහෙට පැනලා දැන් läගල ඉන්න කට්ටියයි. ඒ වගේම විපක්ෂ නායකතුමා ඔක්තෝබර් මාසේ 26 වෙනිදා කුමන්ත්‍රණය කළා හදාගත්ත කැබිනට් මණ්ඩලයට පත් කරපුවා ඉන්නවා. කැබිනට් අමතිවරු ඒගොල්ලෝ. මං හිතන්නේ මහින්ද රාජපක්ෂ අගමැතිතුමා එදා අගමැතිතුමා ඒ මොහොතේ අගමැතිතුමා දින 51 අගමැතිතුමා විශ්වාස කළ වඩා විශ්වාසවන්තම පිරිස තමයි එතුමා කැබිනට් මණ්ඩලයට නම් කළේ. ඒගොල්ලෝ අද ඉන්නවා මහින්ද සමරසිංහ මන්ත්‍රීතුමා. අන්න ඒගොල්ලෝ ගෙන්න ගන්නේ මේකටද? ඒගොල්ලෝ ගෙන්න ගන්න පුළුවන් නම් එදා කැබිනට් ඇමතිකම් දුන්න කට්ටිය ඒකට තමයි වඩා විශ්වාසවන්තම කට්ටිය. විජිත මුනි සොයිසා ඒ කැබිනට් මණ්ඩලයේ හිටියා. විජිත මුනි සොයිසා හිටියා ඒ කැබිනට් මණ්ඩලයේ. අද ගෙන්න ගන්න එතුමව. ඒගොල්ලෝ ගෙන්න ගත්තොත් මොදව? වඩා විශ්වාසවන්ත කට්ටිය තමයි ඒ කුමන්ත්‍රණය කළ ඇමතිකම් දුන්නේ. ඒ 97 දෙනා දැන් තමුන්නාන්සලා අපි කියනවා ගෙන්න ගන්න පුළුවන් නම් මේක එතකොට බලන්න පුළුවන් මොකද වෙන්නේ කියලා. ඒ ආණ්ඩුවටත් මට කියන දෙයක් තියෙනවා. දැන් ආණ්ඩුවෙන් කියන මේක මේ ආරක්ෂක ඇමතිතුමාවත් දාලා ගෙනාවේ නැත්නම් මොකද? ඒ කියන්නේ ඔබතුමාලා පිළිගරගෙන ඉවරයි විශ්වාසභංගේ කරුණු ටික එතකොට. විශ්වාසභංගේ කරුණු අනුව කියන්නේ ආණ්ඩුවල්ම මේක විශ්වාසභංගේ වෙච්ච එක හරි මේ 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 ප්‍රහාරයේ වගේ කියන්න ඕන ආණ්ඩුවම. හැබැයි අපි විතරක් නෙමෙයි. අරයත් ඉන්නවා. අර ආණ්ඩුවලට බෙදන්න කියලා කියන්නේ. අරයත් ඉන්නවා. එයාවත් ගෙන්න ගන්න කියලා කියන්නේ. හැබැයි අපි ඒක දැන නොදැන නෙමෙයි ඒක අතුල් නොකරේ. එයාවත් අතුල් කරලාගෙන ආව නම් මේ විශ්වාස බැංකේ විෂයපතයට ගැලපෙන්නේ නැහැ කියලා කතානායකතුමා ඉවත් කරනවා. මොකද හේතුව විශ්වාස බැංකයක් නෙමෙයි ඒ ගේන්න ඕන දෝෂාභියෝගයක්. ඒ දෝෂාභියෝගය ගේන්න අපි හැදෙනාට බෑ. 75ක් ඕනේ ඒකට. දැන් ඔබතුමාලා පිළිගන්නව නම් මේ විශ්වාස බැංකේ කරුණු අනුව හරි කියලා. මං කියනවා එහෙනම් දෝෂාභියෝගෙ ගේන්න. මේ දෝෂාභියෝගෙ ගේන්න පාර්ලිමේන්තුවේ 90ක් ඉන්න මේ පැත්තේ කට්ටිය. මේ පැත්තේත් ඉන්න 106ක්. ඒ දෙකොල්ලන්ටම ගේන්න පුළුවන්. දෝෂාභියෝගයක් ගේනකොට අපි ඒකට මොකද ගන්න කියන එක ඒකට සහාය දෙන්න කියන අපිට විවාද ඕනේ නැහැ. ඒකට අපෙන් අහන්න එන්නත් ඕනේ නැහැ. අපිට ඒකට සහාය දෙන්න පුළුවන්. මම මෙතනදී අතර වැදගත් ආණ්ඩුවේ මන්ත්‍රීවරයෙක් හැටියට හර්ෂ ඇමතිතුමා නියෝජ්‍ය ඇමතිතුමා කිව්වා මේ විශ්වාස බංගේ අපි ආණ්ඩුවක් හැටියට පරද්දන්න කටයුතු කරාට මේකේ කරුණු වලට එකගයි කියලා. එතුමා කියපු දෙයම තමයි සමහර අය කියන්නේ. ඇයි අපිට විතරක් ගේන්නේ ජනාධිපතිතුමාවත් දාලා ගේන්න කියලා. පිළි අරගෙන ඉවරයි. පිළි අරගෙන ඉවරයි එහෙම කියනකොටම විශ්වාස බංගේ කරුණු අනුව මේ ආණ්ඩුවට විශ්වාස බංග වෙලා තියෙනවා. ඒකෙන්ම මේ විශ්වාස භංගයේ දිනල ඉවරයි කරු මුලාසාදු මන්දියුතු කියන්නේ. ඒකෙන්ම අපි දිනල ඉවරයි. මොකද මේ ආණ්ඩුව කියනවනේ ආරක්ෂක මතුමා දාන අපි අර සාමාන්‍යයෙන් ඔහොම වෙන හොරකම් කරන්න ගිහිල්ලා වුණාම පොලිසියෙන් දඩ පොලිසියෙන් දෙක දෙනකොට කියනවා මං විතරක් නෙමෙයි අරයත් හිටියා කියලා. මම විතරක් නෙමෙයි අන්න අරයත් හිටියා කියලා කියනවා. දැන් හුඟක් දෙනෙක් එහෙම කිව්වා. මේ අපි විතරක් නෙමෙයි අරයත් ඉන්නවා කියලා. ඒ ඒ ඒකත් එක තර්කයක් තමයි එතකොට. නේද ඉතින් පැහැදිලි මේ ආණ්ඩුව ජනතාවට වගේ කියන ආණ්ඩුවක් නෙමෙයි. ඒ වගේම තමයි ඇත්තටම විපක්ෂයට විපක්ෂ හැටියට තමුන්නාස අපිට ප්‍රශ්නයක් නැහැ මේ විශ්වාස භංගය නැල්ලා මේ විශ්වාස භංගයේ හෙට ජයග්‍රහණය කරලා ආණ්ඩුවක් හදන්න ඊළඟ ආණ්ඩුව බහුතරය කවුද කියලා හොයන්න මං හිතන්නේ මේ පාර්ලිමේන්තුවට අයිතියක් නැහැ. මේක විකෘති පාර්ලිමේන්තුවක්. මේක මහජන ජනවරම මහජනවරම විකෘති කරපු පාර්ලිමේන්තුවක්. ඒ නිසා මේ පාර්ලිමේන්තුවේ ආයි ආණ්ඩුව හදන එක නෙමෙයි වැඩේ වෙන්න ඕන. මේ පාර්ලිමේන්තුව විසිරුවලා මේ රටේ ජනතාවට අවස්ථාව දෙන්න ඕන ජනවරමට ගරු කරන ජනවරමට එකඟ පාර්ලිමේන්තුවක් හදන්න. දැන් මෙතනින් කියනවනේ ඒකාබද්ධ විපක්ෂ මහත්තුරු අපට දැන් නිතර ඇඟිල්ල දික් කරන කතාවක් තමයි. ඇයි ඔයගොල්ලෝ අද ආණ්ඩුවට විරුද්ධ විශ්වාස භංගයක් ගෙනාව නම් ඔක්තෝබර් 26 ගෙනාවපු එක රැක්කේ නැත්තේ කියලා. ඔක්තෝබර් 26 කුමන්ත්‍රණය රැක්කේ නැත්තේ මොකද කියලා. අපි අදත් කියනවා මුලාසනාවට මන්ත්‍රීතුමියනි අපි ජනතා විමුක්ති පෙරමුණ හැටියට මේ පාර්ලිමේන්තුවේ ඉන්න ඔළු ගැඩි ගන්න වැඩක් නෙමෙයි. 10ක් 20ක් 30ක් 40ක් වෙන්න පුළුවන් අපි 6 දෙනා වෙන්න පුළුවන් අදත් හෙටත් ඒ ඔක්තෝබර් 26 දා ගෙනාවු ජාතියේ කුප්‍රකට කුමන්ත්‍රණයක් කරවමින් එහෙම ඒ කුමන්ත්‍රණය පරාජය කරන්න අපි හෙටත් කටයුතු කරමු. ඒක අපි විශ්වාස කරන මේ රටේ ජනතාව අනුමත කරනවා කියලා. ශ්‍රේෂ්ඨාධිකරණය විතරක් නෙමෙයි. මොකද අපි පිළිගන්නේ මුළු මේ පාර්ලිමේන්තුවම මේ පාර්ලිමේන්තුවේ විවස්ථාව සම්පූර්ණ සර්ව සම්පූර්ණ උත්තරීතරයි කියලා. හැබැයි ගරු මුලාසනන් මන්ත්‍රීතුමියනි යම් රටක පැවැත්මට ඒ රටේ මහජනතාව අනුමත කරපු යම් හෝ විවස්ථාවක් තියෙනවා නම් ඒ විවස්ථානුකූලව කටයුතු කරන එක ක්‍රමවේදයක්. එදා ඔක්තෝබර් 26 වෙනිදාත් තමුන්නාන්සලා විශ්වාස භංගයක් අද වගේ ගෙනාවනා. ඒ විශ්වාස භංගයේ කරුණු අනුව මේ ආණ්ඩුව ගෙදර යවන්න ඕනේ කියලා පාර්ලිමේන්තු ක්‍රමයට ආව නම් මිරිස් කුඩු ගහන්න නැතුව මරා ගන්නෙ නැතුව ඔය කතානායක පුඩුව පෙරලන්නේ නැතුව අපි එකඟයි. එදා ඒ රෑ මහ රෑ හැමතිකම් දීලා විනාඩි 45 හැමති වරුත් හිටියා. විනාඩි 45යි රෑ 9 හැමාට විතර හැමතිකම් බාර ගන්නෝ අභයාරාමයට යනෝ එතන ආගමික වතාවත් කරනෝ 10යි කාලට අමාත්‍යංශයට යනෝ 10යි 45ට විතර හැමතිකම නැහැ. එහෙම හැමති වරුත් හිටියා. ඒ වගේ කුප්‍රකට යට කුමන්ත්‍රණ ඩීල් ඒවට අපි නැහැ. ඉතින් අපි අදත් කියන ඔක්තෝබර් 26 කුමන්ත්‍රණයක් ආයෙ ආවොත් එක්සත් ජාතික පක්ෂෙන් ආවද මේ පැත්තෙන් ආවද කියන එක අපිට වැදගත් නැහැ. ඒක පරාජය කරමු. ඒ පරාජය කිරීම අපි කටයුතු කරමු. හැබැයි මේ ක්‍රමය තමයි අන්න ජන සම්මත ක්‍රමය. මේක තමයි ව්‍යවස්ථානුකූල ක්‍රමය. මේක තමයි ක්‍රමේ. එදත් මේ ක්‍රමයට ආවනම් තමුන්නාන්සලට ජනතා විමුක්ති පෙරමුණ අපි 6 දෙනාගේ සහයෝගයෙන් ගන්න තිබුණා. එදා ගන්න තිබුණා. ඒ එදා ඒකාබද්ධ විපක්ෂයේ മന്ത്രിවරු ඉන්න හෘද සාක්ෂියට එකඟව අදත් විමසුවනම් ඒ ජාතියේ බාල ගේම් එකකට යන්නේ නැතුව ළඟ බලය අල්ලන ගේම් එකකට යන්නේ නැතුව වැදගත් විදියට ඒ වැඩේ කරන්න තිබ්බයි කියලා. දැන් මහින්ද රාජපක්ෂ මහත්තයාත් පිළිගන්නවා ඒක. මහින්ද රාජපක්ෂ මහත්තයාත් කියන විශේෂයෙන් ඒ ජනාධිපතිතුමත් එක්ක ඒ ගහපු ගැහිල්ල ගහලා දිගටම ආවනම් නියම ගේමක් බලන්න තිබුණා අපට. මේ රටේ හොඳම විහිළුව වෙන්නේ ඒක. ඒ ඔබතුමාලා කල්පනා ගන්න අද ඔබතුමාලා මේ ජාතියෙන් බේරලා ඉන්නේ වාසනාවට. ඒක වෙන්න පුළුවන්. නමුත් මේ 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 විදියට මොකද මේ පිස්සු නරනඩල හැටියට. එහෙනම් ඔබතුමාලාට තමයි ඔය ඔබතුමාලා හදා ගන්න ජනාධිපතිතුමාට විරුද්ධව දෝෂ අභියෝගයක් ගේන්න වෙන්නේ. ඒක ඇත්ත தත්තේ. ඉතින් ඒක නිසා විශේෂයෙන් අපි කියනවා නැවතත් මේ රටේ ජනතාවට අවස්ථාවක් ඕන. මේ පාර්ලිමේන්තුවේ විකෘතියක්. ඒක අපි කරු පිළිගන්න. මේ පාර්ලිමේන්තුවේ ජනවර්ම නියෝජනය ගන්න නැහැ දැන්. දැන් മന്ത്രിවරයෙක් දිහා බැලුවොත් ජනතාවට කියන්න බෑ කොයි පැත්තේ දින්නේ කියලා. එහෙට පැනලා මෙහෙට පැනලා එහෙට පැනලා මෙහෙට පැනලා පිටිදු මුන් සොයිසා. හොඳ උදාහරණයක්. අද මේකෙදි කොයි පැත්තේ ඉන්නේ? දැන් කාගෙන්ද ඡන්ද අරන් තියෙන්නේ? කොයි පැත්තේද ඡන්ද දෙන්නේ? ඉතින් ඒක නිසා මේ අපි විශ්වාස කරනවා විශේෂයෙන්ම දෙමළ ජාතික සන්ධානයේ. දෙමළ ජාතික සන්ධානයේ മന്ത്രിවරුන්ට ලොකු වගකීමක් තියෙනවා.
තව විනාඩි දෙකක් කාලයක් ගරු මන්ත්‍රීතුමා
දෙමළ ජාතික සන්ධානයේ മന്ത്രിවරු උතුරේ ජනතාවගේ විතරක් නෙමෙයි මේ රටේ ජනතාවගේ යම් නියෝජනයක් අපි විශ්වාස කරන වැදගත් විදිහට නියෝජනය කරන පුළුවන් මන්ත්‍රීවරු කියලා. ඒ අවස්ථාව මේ මොහොතේදී හරි ඉතාම බාල විදියට ලාභ විදියට තමන්ගේ ඒ ඡන්ද ප්‍රමාණය මන්ත්‍රී දූර ප්‍රමාණය ආණ්ඩු ආරක්ෂා ගන්න යොදවන්න එපා. මොකද අද මේ වෙච්ච ප්‍රහාරේ මේ ජාතිය අනාරක්ෂිත භාවය ඔබතුමල්ලා උතුරේ නැගෙනහිර දෙමළ ජනතාවට හෙට වෙන්න පුළුවන්. විශේෂයෙන් නැගෙනහිර මඩකලපු ජනතාවට වෙන්න පුළුවන්. අද සිද්ධ වෙලා තියෙනවා. සිද්ධ වෙමින් තියෙනවා. මේ මේ ආණ්ඩුව මේ විශ්වාසභංගය ඔබතුමල්ලාගේ පිල්ලා හිටිනවා. හොඳට කියවන්න. ආණ්ඩුව මහජන ආරක්ෂාව සරසන්න පුළුවන් ආණ්ඩුවක් නෙමෙයි කියන එක අපි කියන්නේ. ඒක හොඳට කියවලා බැලුවොත් සම්බන්ධන් മന്ത്രി വിപക്ഷ നായകതുമാ ഹിട്ടപ്പു മാവോ സേനാരാജി സേനാരാജ മന്ത്രിതുമല്ല വെദഗത് ദേശപാലനയ കാണാൻ പുലങ്ങ അയ ദേശപാലന കരപ്പു അയ പാർലമെന്റ് ഇതിഹാസയക് തിയന അയ ഒബതുമല്ലങ്ങ അപ്പ ഇല്ലീമക് കരണോ മേ ആണ്ടുവട മേ അനഗമന നതര കരമു ഏ വഗേ മേ നതര കരന്ന കില കിയന്നേ നവത മേ ജാതിയേ വികൃതിത പാർലമെന്റുവക് ഹദാന നമേയി ജനതാവട വഗ കിയന ജനതാ നിയോജനയക് തിയന ඔබතුමල්ලගේ ජනතාවගේ පවා පැහැදිලි නියෝජනයක් තියෙන පාර්ලිමේන්තුවක් හදන්න අවශ්‍ය ഇടකඩ මේ රටේ ජනතාවට හදා දෙමු. අන්න ඒ සඳහා ඔබතුමල්ලගේ ඡන්දය අද දිනේදී වැදගත් විදියට පාවිච්චි ගන්න. ඒ වගේම විපක්ෂ නායකතුමා විපක්ෂ නායක කාර්යභාරය කරලා ඔබතුමත් එක්ක ඉන්න 97 දෙනා පාර්ලිමේන්තුවට කැඳව ගන්න කියලා ඉල්ලා සිටිමින් මගේ අදහස් දැක්වීම අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු මුජිබ රහුමාන් මන්ත්‍රීතුමා.
සභාපතිතුමනි, විශේෂයෙන්ම ජනතා විමුක්ති පෙරමුණේ ආණ්ඩුවට විරුද්ධව ගෙනාපු විශ්වාස භංග යෝජනාවේ අදහස් ඉදිරිපත් කිරීමට අවස්ථාව ලබා දීම ගැන ස්තුතිවන්ත වෙනවා. මම හිතන්නේ ජනතා විමුක්ති පෙරමුණ විශාල බාධක මැද්දේ, අවලාද මැද්දේ, මඩ ප්‍රහාර මැද්දේ තමයි මේ විශ්වාස භංග යෝජනාව ගෙනල්ලා තියෙන්නේ. මොකද තමුන්නාන්සලා වාඩි වෙලා ඉන්න විපක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරු රාශියක්ම ජනතා විමුක්ති පෙරමුණට විශ්වාස භංගය ගෙනාවට ආශිර්වාද කරාට වැඩිය චෝදනාවල් තමයි හුඟක් එල්ල කළේ. තමුන්නාන්සලා පිළිබඳ වැරදි අදහසක් එතුමන්ලා මේ සභාව තුළ මතු කරන්න උත්සාහ කරා. මොකද ජනතා විමුක්ති පෙරමුණ පෞගිය කාලේ මේ ආණ්ඩුව ආරක්ෂා කරන්න වැඩ කරයි කියන එක. ගරු සභාපතිතුමනි, අපි දන්නවා මේ යහපාලන ආණ්ඩුව බලයට ආවට පස්සේ ජනතා විමුක්ති පෙරමුණ මේ ආණ්ඩුවේ තියෙන මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය ප්‍රතිසංස්කරණ, එවැගේම යම් යම් ස්වාධීන කාර්යයන් වෙනුවෙන් මේ රටේ නීති ආධිපත්‍ය, ඒ වගේ කරුණු කාරණාවලදී මේ රජයේ තියෙන ප්‍රතිසංස්කරණ යෝජනාවල් එකට වැඩ කළා. ඒවට ජනතා විමුක්ති පෙරමුණ සහයෝගය ලබා දීලා තියෙනවා. විශේෂයෙන්ම 19 වෙනි සංශෝධනය හරහා ගෙනාපු හොඟක් මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදී ප්‍රතිසංස්කරණ කරන්න ජනතා විමුක්ති පෙරමුණ මේ පාර්ලිමේන්තුව තුළ අපිට විශාල සහයෝගයක් ලබා දීපු පක්ෂයක්. ඒ වගේම ජනතා විමුක්ති පෙරමුණ තමන්ගේ දේශපාලන ඉතිහාසයේ තුල යම් යම් වැරදි තීන්දුව ගත තීන්දුව වෙනස් කරගෙන මේ ලෝකයත් එක්ක ඉදිරියට යන්න ඕනේ. ඒ වගේම මේ බලයේ බෙදීම ගැන, මේ ජාතික ප්‍රශ්නය ගැන අද වෙනකොට අද එදා දරපු අදහසට වඩා යම් ප්‍රගතිශීලී අදහසක් දරන පක්ෂයක් බවට අද වෙනකොට පරිවර්තනය වෙලා තියෙනවා. ඒක ගැනත් අපිට කිසිම ආකාරයේ ගැටලුවක්, වාදයක්, විවාදයක් නැහැ. මොකද අපිත් හිතනවා ජනතා විමුක්ති පෙරමුණේ අදහස්, ඒ වගේම ඒගොල්ලන්ගේ ඒ දේශපාලන පක්ෂයේ තියෙන යම් යම් සක්‍රීය ක්‍රියාදාමයන් මේ රටට වැදගත්. ඒ වගේම ජනතා විමුක්ති පෙරමුණ මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන්න ඕනේ කියන එක ගැන කිසිම වාදයක්, විවාදයක් නැහැ. නමුත් දැන් ජනතා විමුක්ති පෙරමුණ මේ ගෙනල්ලා තියෙන මේ යෝජනාව මේ ආණ්ඩුව විශ්වාස භංගයට පරාජය කරලා මොකද කරන්න යන තියෙන ගැටලුව තියෙනවා. ජනතා විමුක්ති පෙරමුණට පුළුවන්ද මේ ආණ්ඩුව පරාජය කරලා ඊළඟ ආණ්ඩුව මේ පාර්ලිමේන්තුව තුල හදන්න? ඒක හදන්න ජනතා විමුක්ති පෙරමුණට බලයක් නැහැ. එහෙමනම් මේ ආණ්ඩුව පරාජයට පත් කරලා මීළඟ ආණ්ඩුව හදන්න පුළුවන් යම් පාර්ලිමේන්තුවේ බහුතර බලයක් තියෙනවා ඒකාබද්ධ විපක්ෂයට. එහෙමනම් ජනතා විමුක්ති පෙරමුණ දැන් නැවත මේ තමන්ගේ ඒ පරිවර්තනය වෙලා මේ රටේ ප්‍රගතිශීලී කාර්යයන් රාශියක් කරන්න මේ ආණ්ඩුවත් එක්ක දීර්ඝ කාලයක් ගමනක් ආපු ඒ ප්‍රගතිශීලී වැඩවල වලට තමන්ගේ ඡන්දය ලබා දීලා අපි අලුත් ශ්‍රී ලංකාවක් අලුත් ගමනක් හදන්න ආපු ගමනේදී දැන් ජනතා විමුක්ති පෙරමුණ නැවත හැරිලා මේ රට ආපස්සට ගෙන යන්නද මේ හදන්නේ?
එහෙමනම් අපි පෞගිය කාලේ තමුන්නාන්සලා අපි මේ කතා කරපු නැවත මේ රටේ පෞල් බලය ගේන්නද හදන්නේ? එහෙම නැත්නම් මේ රටේ නැවත සුදුවෑන් සංස්කෘතිය ගේන්නද හදන්නේ? එහෙම නැත්නම් මේ රටේ මාධ්‍ය නිදහස විනාශ කරපු මාධ්‍ය ආයතන ගිනි තියපු එවැගේම මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය අකුලගත්ත මේ රටේ වර්ගවාදය ජාතිවාදය ඇති කරලා මේ රට උගන්ඩාවක් සිම්බාබ්වයක් ගෙනියන්න හදපු මේ වගේ පාලන පක්ෂයක් මේ වගේ නායකයෝ හිටපු පක්ෂයක් නැවත බලයට ගේන්නද මේ ජනතා විමුක්ති පෙරමුණ මේ විශ්වාසවන්ගේ ගිනාවේ කියන ප්‍රශ්නේ තියෙනවා. මොකද අපි දන්නවා මේක ජයග්‍රහණය කරා ජනතා විමුක්ති පෙරමුණට ආණ්ඩුවක් හදන්න බෑ. අන්ද්‍ර කුමාර දිසානායකට මේ රටේ අගමැති වෙන්න බෑ මේ විශ්වාස භංගය ජයග්‍රහණය කරලා. එහෙමනම් මේ හදන්නේ නැවත මේ රට ආපස්සට අරගෙන ගියපු තමුන්නාන්සලා අපි එකතු වෙලා පරාජයට පත් කරපු මේ රටේ පෞල් බලය මේ රටේ ඒකාධිපතිවාදය මේ රටේ මාධ්‍ය නිදහස නැති කරපු මේ රටේ වර්ගවාදය ජාතිවාදය ඇති කරපු ඒ පාලන පක්ෂයේ නැවත බලයට ගේනද ඔබතුමා මේ විශ්වාස භංගය ගෙනාවේ කියන ගැටලුවත් අපි ඉස්සරහා තියෙනවා. ගරු සභාපතිතුමියනි, දැන් මේ තියෙන ප්‍රශ්නෙත් එක්ක අපි බලනකොට අපිට පේනවා ඔක්තෝබර් මාසේ 26 වෙනිදා ගිය අවුරුද්දේ මේ රටේ දේශපාලන කුමන්ත්‍රණයක් වුණා. විවස්ථාත්මක කුමන්ත්‍රණයක් සිද්ධ වුණා. ඒ විවස්ථාත්මක කුමන්ත්‍රණයේදී පස්සේ ජනාධිපතිතුමාට මේ රටේ ජනතාවගේ බලපෑමක් ආවා. පාර්ලිමේන්තුවේ බහුතරය නැගී හිටියා. ඉඳලා කිව්වා මේ කරපු විවස්ථාමය කුමන්ත්‍රණය විරෝධී, මේක විවස්ථා විරෝධී කුමන්ත්‍රණයක්, නැවත මේ රටේ ජනතාව ඒ ඡන්ද දීපු ආණ්ඩුව පත් කරන්න කියලා මේ රටේ ජනතාව වීදිවලට බහැලා පාරවල් වලට බහැලා ඒ උද්ඝෝෂණය හමුවේ ජනාධිපතිතුමා ආපසු හැරුණා. ආපසු හැරලා නැවත අපිට මේ රටේ පාලන බලය ලබා දුන්නා. ඒ ලබා දීලා නමුත් ජනාධිපතිතුමා එකක් අපිට දුන්නේ නැහැ. නීතිය හා සාමය අපිට ජනාධිපතිතුමා දුන්නේ නැහැ. ඔක්තෝබර් මාසේ 26 වෙනිදාන් පස්සේ ආරක්ෂක අමාත්‍යාංශයට අමතරව ජනාධිපතිතුමා නීතිය හා සාමය එතුමාගේ යටතේ තියාගෙන හිටියා. ඒක එතුමා එක්සත් ජාතික පෙරමුණ ආණ්ඩුවට දුන්නේ නැහැ. ඇයි ඒක දුන්නේ නැත්තේ? ගරු සභාපතිතුමියනි, මේ රටේ ආණ්ඩු දෙකක් තියෙනවා. එකක් තමයි ජනාධිපතිතුමාගේ නායකත්වයෙන් තියෙන ආණ්ඩුව. ඒ ආණ්ඩුවේ ආරක්ෂක කවුන්සිල් වල රැස්වීමට මහින්ද අමරවීර සහභාගී වෙනවා. දයාසිරි ජයසේකර මන්ත්‍රීතුමා සහභාගී වෙනවා. ඊළඟට
තරුණී රෝෂන් මන්ත්‍රීතුමා,
තිලංග සුමතිපාල
මන්ත්‍රීතුමා, ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමා දැන් සඳහන් කළා අර අමාත්‍යංශ දෙකක් හම්බුන්නේ නැහැ කියලා. අනිත් ගත්ත අමාත්‍යංශ වලින් මොනවද කරේ කියලා මම දැනගන්න කැමති. තමුන්නාසගේ ආණ්ඩුව
මම කතාව කරගෙන යනකොට ඔබතුමාට ගත්තේ වලින් මොනවද කරේ කියලා. හරි, විෂය එතකොට මේ නීතිය හා සාමය කියලා කියන්නේ මේ රටේ ආරක්ෂාව පිළිබඳ ප්‍රශ්නය. එතකොට නීතිය හා සාමය ඔක්තෝබර් 26 වෙනිදා ඉඳන් ජනාධිපතිතුමා එක තියාගත්තා. ඒක දුන්නේ නැහැ අපිට. ඒක තියාගෙන ඉඳලා එතුමාට විරුද්ධව ආද චෝදනාවල් තියෙනවා. එතුමා මේ බෝම්බේ පිපුරුවාට පස්සේ කමිටුවක් පත් කළා. මොකද්ද කමිටුව? නීතිමය භාවයකින් කිසිම වළංගු භාවයක් නැති ත්‍රිවිධ කමිටුවක් පත් කළා. ඒ කමිටුව නීතියෙන් ඒකට හවුහරණයක් නැහැ. ඒකට නීතිමය බලයක් නැහැ. නමුත් එතුමාට තිබුණා පත් කරන්න ජනාධිපති කොමිසමක් පත් කරන්න තිබුණා. විශේෂ ජනාධිපති කොමිසමක් පත් කරන්න තිබුණා. ඒ ජනාධිපති විශේෂ කොමිසම ජනාධිපතිතුමා පත් කරේ නැහැ. ඇයි ඒ? ඒක පත් කරාම ජනාධිපතිතුමාත් මේකේ වරදකාරයා බවට පත් වෙනවා. එතුමා හිතාමතාම එතුමාගේ වගකීම පැහැර හැරියයි කියන එක එළියට එනවා. ඒ විතරක් නෙමෙයි ජනාධිපති කොමිෂන් වාර්තාව ජනතාවගේ ඉදිරියට ඒක තියන්න ඕනේ. ඒක ජනතාවට ලබා දෙන්න ඕනේ. ඒ හින්දා ජනාධිපතිතුමා ජනාධිපති කොමිෂන් වා පත් කරේ නැහැ. ත්‍රිබුද්ගල කොමිටුවක් පත් කරලා දැන් ඒ වාර්තාව අනුව තමයි ආරක්ෂක ලේකම්වරයයි හිටපු පොලිස්පතිතුමාව ඇල්ලලා හිරේ දැම්මේ. දැන් ගරු සභාපතිතුමියනි, දැන් ඊයේ අපේ නඩු තීන්දුව ලබා දීපු අර මහේස්ත්‍රාත්තුමිය කියන හොඳ කතාවක්. එතුමිය ඊයේ කියනවා ඉඳගෙන, ඒ අනුව රාජ්‍ය බුද්ධි සේවාව මෙන්ම පොලිස් දෙපාර්තමේන්තුව පිළිබඳ සියලු වගකීම් පැවරෙන්නේ ආරක්ෂක අමාත්‍යවරයා වෙතටයි. ආරක්ෂක ලේකම්වරයා අරහා අමාත්‍යවරයාගේ වගකීම ඉටු කරගත නොහැකි මෙවැනි වූ බුද්ධි තොරතුරු වගකීම් තනිව ආරක්ෂක අමාත්‍යාංශය ලේකම්වරයා දැරිය යුතු බවට නිගමනය කළ නොහැක. තවද මෙවන් තොරතුරක් ලද විට ආරක්ෂක අමාත්‍යවරයා වූ ජනාධිපතිවරයාට මෙන් ත්‍රිවිධ හමුදාවට නියෝග නිකුත් කිරීමේ බලයක් ආරක්ෂක ලේකම්වරයාට නැත. මෙම තත්ත්වයේ යටතේ පළවන සැකකරු ඔහුගේ තනතුරේ වගකීම නිසි පරිදි ක්‍රියා කර ඇති ආකාරය නිරීක්ෂණය වෙයි. මේ කවුද කියන්නේ? ඊයේ ඇප ලබා දීපු මහේස්ත්‍රාත් කුමිය මේ ලබා දීපු වාර්තාව. එතකොට දැන් මේ ජනාධිපතිවරයාට ඍජුවම චෝදනාවල් තියෙනවා. නමුත් ජනතා විමුක්ති පෙරමුණ එතුමන්ලා කියන විදිහට එතුමන්ලා තියෙනවා මෙතන තියෙන තාක්ෂණ කරුණු අනුව ජනාධිපතිතුමාගේ නම ඇතුළත් කරේ නැහැ විශ්වාසභංග යෝජනාවට. හරි, එතුමන්ලා කියනවා. දැන් ඊළඟට අපි එතුමන්ලාගෙන් අහනවා, දැන් ජනාධිපතිතුමා කියලා තියෙනවා, දැන් තේරීම් කරාකාරක සභාවට එතුමාගේ යටතේ ඉන්න නිලධාරීන්ට යන්න එපායි කියලා. එතුමා ප්‍රසිද්ධියේ කිව්වා, මම කාටවත් යන්න දෙන්නේ නැහැ කියලා කිව්වා. දැන් ජනතා විමුක්ති පෙරමුණ තමුන්නාංශලා දැන් තේරීම් කාරක සභාව නියෝජනය කරනවා. දැන් තමුන්නාංශලා ඒක ගැන දරන මතය මොකද්ද? දැන් මතය පස්සේ කියන්න, මගේ වෙලාවෙ කියන්න එපා. ඔබතුමාගේ වෙලාවේදී ඒක කියන්න. හරි හරි, මම අහන ඔබතුමාගේ කවුරු හරි කතා කරනකොට උත්තරයක් දෙන්න ඒකට. හරි, මොකද මගේ වෙලාව අපරාධ වෙනවා ඒකයි. හරි, ඒ හින්දා ජනතා විමුක්ති පෙරමුණ තමුන්නාංශලා කියන්න ඕනේ තමුන්නාංශලාගේ මතය මොකද්ද? මොකද අකියන් කියන්න.
අරු මූලාසනේ සභාපතිනි හරි වැදගත්. ඒ කියන්නේ 19 වෙනි ආණ්ඩු ක්‍රමවාසා සංශෝධනයෙන් ඉතා පැහැදිලි ලෙස ජනාධිපතිවරයා පාර්ලිමේන්තුවට වග කියන. ඒ විතරක් නෙමෙයි, පාර්ලිමේන්තුවේ ස්ථාවර ආසනයක් ජනාධිපතිවරයා වෙනුවෙන් වෙන්කොට තිබෙනවා. පාර්ලිමේන්තුව ජනාධිපතිවරට වග කියන තත්වයක් නැහැ. ඒ නිසා ජනාධිපතිවරයා, ඒ කියන්නේ ජනාධිපතිවරයා යට තියෙන නිලධාරීන් නෙවෙයි, තේරීම් කාරක සභාව හමුවට ජනාධිපතිවරයා කැඳවිය යුතුයි. ඒක අපේ ස්ථාවරේ. ඒ මොකද ගරු සභාපතිතුමනි, ජනාධිපතිවරයා බැඳී සිටව පාර්ලිමේන්තුවට වග කියන්නේ. පාර්ලිමේන්තුව නියෝජනය කරමින් තමයි තේරීම් කාරක සභාවක් ගොඩනැගී තිබෙන්නේ. ඒ නිසා තේරීම් කාරක සභාව ප්‍රතික්ෂේප කරන්න ජනාධිපතිවරයාටවත් බැහැ. ඒ නිසා අපි තේරීම් කාරක සභාව ලිඛිතව අවසන් කරමු. ඒ නිසා අපි ජනාධිපති තේරීම් කාරක සභාව ලිඛිතව ලබා දීලා තිබෙනවා ජනාධිපතිවරයාත් කැඳවන්න. ඒ නිසා ඔහු යටතේ ඉන්න නිලධාරි කැඳවන්න කියන එක අරුම් පුදුම දෙයක් නෙවෙයි.
බොහොම ස්තුතියි. මගේ වෙලාව ගන්න එපා. මේ ගරු සභාපතිතුමියනි, දැන් එතකොට අපි කතා කරගෙන ආවේ දැන් මේ නීතිය හා සාමය පිළිබඳ අමාත්‍යාංශය ගැන. ඔක්තෝබර් 26 වෙනිදාෙන් පස්සේ ජනාධිපතිතුමා ඒක තියාගත්තා. ඒක තියාගත්තේ මොකක් හින්දාවත් නෙමෙයි. ඒ අමාත්‍යාංශය තියාගෙන ජනාධිපතිතුමා මේ රටේ දේශපාලනය කරන්න ඒ අමාත්‍යාංශය දුන්නේ නැහැ. ඔක්තෝබර් 26 වෙනිදාෙන් පස්සේ එතුමාගේ ඉදිරි ගමන යන්න, එතුමා මේ රටේ දේශපාලනය කරන්න පොලිසියයි නීතියයි එතුමාගේ යටතේ තියාගත්තා. දැන් මම කියනවා ඉතාම ආණ්ඩුවකම වැදගත්ම දේ තමයි පොලිසියයි නීතියයි. ඒ දෙකම එතුමා තියාගෙන හිටියා. නීතිය හා සාමය කියලා කියන්නේ ආණ්ඩුවක තියෙන වැදගත්ම අමාත්‍යාංශයක්. ඒ වැදගත්ම අමාත්‍යාංශයක් නොගෙන මේ ආණ්ඩුව යන එකත් මම හිතන්නේ වැඩක් නැති වැඩක්. මොකද අපි මොන සංවර්ධන වැඩ කරත්, අපි මොන දේ කළත්, අපි ජනතාවට ඇඟට දැනෙන මොන වෙනසක් කළත් මේ රටේ නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැත්නම්, මේ රටේ නීතිය ක්‍රියාත්මක කරන්න පොලිසියට ඒ නිදහස ලබා දෙන්නේ නැත්නම් ජනතාව අතර අද අපි ඒකේ විත්තිකාරය බවට අපි පත් වෙලා තියෙනවා. ඒකයි මම කිව්වේ නීතිය සාමයේ ඔක්තෝබර් 26 වෙනිදා ඉඳන් ජනාධිපතිතුමා තියාගෙන හිටියා. අඩුම ගානේ රට යනකොටවත් රුවන් විජේවර්ධන ඇමතිතුමාව ඒකේ වැඩ බලන ඇමතිවරයා හැටියටත් එතුමා පත් කරේ නැහැ. නමුත් බෝම්බේ පිපුරුණාට පස්සේ දැන් පත් කරලා යනවා. මම නම් කියන්නේ රුවන් විජේවර්ධන ඇමතිතුමාට ඕකෙන් අස්වෙන්න කියලා. මම රුවන් විජේවර්ධන ඇමතිතුමාට කියනවා නීතිය සාමය ඒ ඇමතිකමෙන් ඉල්ලා අස්වෙන්න. මොකද ඔබතුමාට බලයක් නැහැ. පොලිස් පොදිතුමාට නියෝග දෙන්න. ඔබතුමා කියන දේවල් පොලිසිය කරන්නේ නැහැ. ඔබතුමා නියෝග දුන්නත් ඒ හැම එකක්ම ජනාධිපතිතුමාගෙන් අහලා තමයි පොලිසිය කරන්නේ. ඒ හින්දා ඒක ඇමතිකම වැඩක් නැහැ. මොකද ඒ නීතිය හා සාමය රුවන් විජේවර්ධන ඇමතිතුමා තියා ගැනීම තුල මොකද්ද වෙන්නේ? ජනාධිපතිතුමා වග කියන්න ඕන දේවලුත් ජනතුමා ජනාධිපතිතුමා වැරදි කාර්යය බවට පත් වෙලා ඉන්න මේ බෝම්බ ප්‍රහාරයත් අද රුවන් විජේවර්ධන ඇමතිතුමාටත් වග කියන්න වෙලා තියෙනවා. ඒ මඩ අපිටත් ඇවිල්ලා තියෙනවා. ඒකයි එක්සත් ජාතික පෙරමුණට අද වග කියන්න වෙලා තියෙන්නේ. ඒකයි අපිත් දැන් මඩ නාගන්නේ. ඒකයි අපිටත් ප්‍රහාරය එල්ල වෙන්නේ. ඒකයි මේ විශ්වාසභංගය අද අපිට විරුද්ධව ගේන්න තියෙන ප්‍රධානම කාරණය. මොකද අපි ඒකේ කොටස්කාරයෝ බවට පත් වෙලා ඉන්නවා.
තව විනාඩි දෙකක් කාලයක්.
අය ඒක අපි කොටස්කාරයෝ බවට පත් වෙලා ඉන්නවා. ඒ හින්දා මම කියනවා රුවන් විජේවර්ධන ඇමතිතුමාට ඒක තමුන්නාංශේ තියාගන්න එපා. ඒක ජනාධිපතිතුමාටම තියාගන්න දෙන්න. මොකද තව මාස 2යි 3යි මේ රටේ ජනාධිපති මැතිවරණයකට තියෙන කාල සීමාව තියෙන්නේ. ඒ හින්දා මේ විතිරි කාලය ඔක්තෝබර් 26 වෙනිදා ඉඳන් බෝම්බ පිපිරෙනකන් ආරක්ෂක අමාත්‍යාංශයයි නීතිය සාමයයි ජනාධිපතිතුමා තියාගත්තා වගේ ඊළඟ මාස තුමාගේ තුමාට දීලා දාන්න. මේක තියාගෙන අපිට වැඩක් නැහැ. ඒ වගේම ගරු සභාපතිතුමිය, දැන් මේ රට තුල අපි දන්නවා විපක්ෂයේ ඉන්න සමහර දේශපාලන පක්ෂවල නායකයෝ විශාල බිල්ලෝ මවනවා ඉඳගෙන. දැන් මේ රටේ මුස්ලිම් ප්‍රජාව බෝම්බෙට කලින් සහරාන් ගැන තොරතුරු දුන්නා. ඊළඟට මුස්ලිම් ප්‍රජාව බෝම්බ පිපුරුණාට පස්සේ යම් යම් අය ගැන තොරතුරු ලබා දීලා තියෙනවා. එහෙනම් මුස්ලිම් ප්‍රජාවක් හැටියට මේ රටේ ආරක්ෂාව වෙනුවෙන් ඉෂ්ට කරන්න ඕනේ වගකීම ඉෂ්ට කරලා තියෙනවා. එහෙනම් ඒ වගකීම ඉෂ්ට කරේ නැත්තේ කවුද? ඒ වගකීම ඉෂ්ට කරේ නැත්තේ ජනාධිපතිතුමා. ජනාධිපතිතුමා එතුමාගේ තනතුරේ ඉඳගෙන ඒ වගකීම ඉෂ්ට කරේ නැහැ. නමුත් විපක්ෂයේ ඉන්න බොහෝ උදවිය ජනාධිපතිතුමාට විරුද්ධ වචනයක්වත් කතා කරන්නේ නැහැ. මොකද නුගේගොඩ රැස්වීම තියෙනවා වහබ්වාදයට විරුද්ධව. ඒගොල්ලෝ කාලයක් මේ රටේ බෙදුම්වාදය ගැන කතා කළා. බෙදුම්වාදය ගැන කතා කර දෙමළ විරෝධී තත්ත්වයක් මේ රට තුළ ඇති කරා. දැන් වහබ්වාදය කියමින් මුස්ලිම් විරෝධයක් ඇති කරනවා මේ රටේ. ජනාධිපතිතුමා ගැන කතාවක් නැහැ. ඒගොල්ලන්ගේ කතා අනුව මේ රටේ ආරක්ෂක ඇමතිවරයෙක් නැහැ. පොලිසිය නීතිය බාරව ඇමතිවරයෙක් නැහැ. ඒගොල්ලන්ට විරුද්ධව කතා කරන්නේ නැහැ. ජනාධිපතිතුමා බේරලා තමයි මේ ගමන යන්න හදන්නේ. ඇයි මේ රටේ නැවත ජාතිවාදී ආගම්වාදය හවුස්සලා ඒ හරහා තමන්ගේ ඡන්දගොඩ වැඩි කිරීමේ උත්සාහයක් ගරු තියනවා ගරු සභාපතිතුමනි. ඒකට ඉඩ දෙන්න එපා. අපි විපක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරුගෙන් ඉල්ලනවා. අපි මේ ප්‍රගතිශීලී අදහස් දරන මන්ත්‍රීවරුන්ටත් කියනවා මේ ආගම්වාදයේ ජාතිවාද ගිනිදැල් අවුලවන්න දෙන්න එපා. තමුන්නාන්සලගේ කණ්ඩායම තුල ඉඳගෙන තමුන්නාන්සලගේ පැත්තේ ඉඳගෙන ඒ බෝම්බ ප්‍රහාරවල් ඒ ගිනිදැල් අවුලවන්න යම් කණ්ඩායමක් හිතාමතාම වැඩ කරනවා. අන්න ඒගොල්ලන්ට විරුද්ධව නීතිය ක්‍රියාත්මක වෙන්නේ
නැහැ.
ගරු සභාපතිතුමෙන් අවසන් කරන්නම්. ඒගොල්ලන්ට විරුද්ධව නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒකයි මම කිව්වේ ජනාධිපතිතුමා නීතිය තියාගෙන ඉන්නවා, පොලිසිය තියාගෙන ඉන්නවා, හදිසි නීතිය තියාගෙන ඉන්නවා. නමුත් මේ රටේ වර්ගවාදය, ආගම්වාදය, අවුස්සන පිරිස්වලට විරුද්ධව නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒගොල්ලන්ව බේරගෙන තමයි නීතිය ක්‍රියාත්මක වෙන්නේ. ඒ හින්දා ගරු සභාපතිතුමනි, මේ රටට අලුත් ගමනක් අවශ්‍යයි. මේ රටට අලුත් ගමනක් යන්න ඕනේ. අලුත් දේශපාලන ව්‍යාපාරයක් අවශ්‍ය වෙලා තියෙනවා. ඒක ජාතිවාදයෙන්, ආගම්වාදයෙන් තොර මේ රටේ ශ්‍රී ලාංකිකයන් හැටියට එකට ජීවත් වෙන්න පුළුවන්, හදන්න පුළුවන්, ඒ පරිසරය ගොඩනගන්න පුළුවන් දේශපාලන ව්‍යාපාරයක් අපිට අවශ්‍යයි. ඒ හින්දා අනුර කුමාරට අපි කියනවා ඉඳගෙන ඒක හදන්න
ලෑස්ති වෙන්න නැතුව
විශ්වාස භංගවල් ගෙලන්ලා නැවත මේ රට මෙලෙච්ඡත්වයට ගෙන යන්න, වර්ගවාදයට ගෙන යන උදවියට, පාලන බලයට එන්න ඉඩ තියන්න එපයි කියලා අපි ජනතා විමුක්ති පෙරමුණෙන් ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු සරවණ පවන් මන්ත්‍රීතුමා.
தலைமைதாங்கம் உறுப்பினர் அவர்களே, அதிகாரத்தில் இருக்கும் ஆட்சியின் மீது நம்பிக்கை உண்டா இல்லையா என்ற விவாதத்திற்காக கூடியிருக்கின்றோம். இந்த நிலை தமிழர்களுக்கும் சிங்களவர்களுக்கும் வேறு வேறானவை. எந்த ஒரு சிங்கள பௌத்த ஆட்சியையும் தமிழர்களாகிய எங்களால் மானசீகமாக ஆதரிக்க முடியாது. பல்லின பல மத பல சமூக நாடாக இலங்கை ஆக்கப்படும் பொழுது ஆட்சியை பிடிக்கக்கூடிய நேர்மையான தரப்பு ஒன்றை மட்டுமே தமிழர்களால் ஆதரிக்க முடியும். தவிர இன்று அதிகாரத்தை தக்க வைத்துக் கொள்ளும் கட்சியையும் அதிகாரத்தை பிடிப்பதற்கு முயற்சிக்கும் கட்சியையும் தமிழர்களால் ஒருபோதும் ஆதரிக்க முடியாது. ஆனால் அரசியலில் தமிழர்களின் நிலை இன்று பரிதாபகரமானது. அவர்களுக்கு முன்னால் உள்ள தெரிவு யார் நல்லவர் யார் கெட்டவர் என்பதல்ல, இருக்கின்ற கெட்டவர்களில் யாரை தேர்ந்தெடுப்பது என்பதுதான். இன்றைய ஆட்சிக்கு ஆதரவு வழங்க வேண்டுமா என்பதல்ல எம்முன்னுள்ள கேள்வி. தமிழர்களுக்கு இதைவிட நரகத்தை தந்துவிடக் கூடியவர்கள் ஆட்சிக்கு வந்துவிடக் கூடாதே என்கிற பதற்றம்தான் எங்கள் முடிவுகளின் மீது செல்வாக்கு செலுத்தக்கூடியது. தெரியாத தேவதையை விட தெரிந்த பேய்களே மேலானவை என்கிறது ஆங்கில பழமொழி. தமிழர்களுக்கு முன்பாக உள்ளதோ தெரிந்த பேய்களும் நன்கு தெரிந்த பிணந்தின்னி பிசாசுகளும் தான். இதில் ஒன்றை தெரிந்தாக வேண்டும் என்பதுதான் தமிழர்களின் நிர்பந்தம். எனவே களச்சூழல் தமிழர்களுக்கு நேர்மையாக தெரிவுகள் எதனையும் விட்டு செல்லவில்லை. ஆனால் இன்றைய ஆட்சியையும் கூட தமிழர்களின் பிரதிநிதிகளாகிய நாங்கள் ஏன் ஆதரிக்க முடியாது என்பதை நான் இங்கு விளக்க வேண்டியது இந்த சந்தர்ப்பத்தில் அவசியம் என்று நினைக்கின்றேன். 2015 புதிய ஆட்சி மாற்றம் ஒன்றை ஏற்படுத்துவதில் தமிழர்களும் மிக முக்கிய பங்காற்றினார்கள் என்பதும் ஏன் அந்த பங்கை ஆற்றினார்கள் என்பதும் உலகறிந்த ரகசியம். ஆனால் இன்றைய அரச தலைவரும் தலைமை அமைச்சரும் தமிழர்களை நம்ப வைத்து கழுத்தறுத்தவர்கள். தீர்வை தருகின்றோம், புதிய அரசமைப்பை கொண்டு வருகின்றோம் என்று நம்ப வைத்தே ஏமாற்றியவர்கள். ஏமாற்றுகின்ற சிங்கள தலைவர்களின் வாரிசுகளாக அவர்களும், நம்பி ஏமாறுகின்ற தமிழ் தலைவர்களின் வாரிசுகளாக நாங்களும் இருக்கின்றோம் என்பதே இந்த நாட்டின் துரதிர்ஷ்டம். எம்மை நம்ப வைத்து ஏமாற்றியது மட்டுமல்ல, ஐக்கிய நாடுகள் சபையையும் பன்னாட்டு சமூகத்தையும் கூட நம்ப வைத்து ஏமாற்றியது இந்த ஆட்சி. தேர்தலில் வழங்கிய வாக்குறுதிகளை நிறைவேற்றவில்லை. நிலை மாறுகால நீதி இல்லாமலே அந்த காலம் கடந்து போய்க் கொண்டிருக்கின்றது. தமிழர்களின் படுகொலைக்கு நீதி வழங்கப்படவே இல்லை. வடகிழக்கில் பௌத்தமயமாக்கல் நிறுத்தப்படவில்லை. அரச வேலை வாய்ப்புகளில் தமிழர்களை புறந்தள்ளி சிங்களவர்களுக்கே வாய்ப்பு கொடுக்கும் போக்கு நிறுத்தப்படவில்லை. வடகிழக்கில் தமிழர்களின் இனப்பெரம்பலை சிதைக்கும் நோக்கோடு அரசால் திட்டமிட்டு மேற்கொள்ளப்படும் சிங்கள குடியேற்றங்கள் மற்றும் இருக்கும் இடங்களை சிங்களமயமாக்குதல் தொடர்கின்றது. இப்படி தமிழர்கள் தனிநாடு கேட்டு போராடுவதற்கு என்னென்ன நியாயங்களை எல்லாம் 30 வருடங்களுக்கு முன்னர் வைத்தார்களோ அவையெல்லாம் இன்றும் நவீன வடிவத்தில் 30 வருடங்களுக்கு முன்னர் இருந்ததை விட வேகமாக நிகழ்ந்து வரும் நிலைமைதான் தமிழர்களால் அதிகாரத்துக்கு கொண்டு வரப்பட்ட ஆட்சியின் சாதனை. அப்படிப்பட்ட ஒரு ஆட்சியை தமிழர்கள் ஏன் ஆதரிக்க வேண்டும்? கூடாதுதான். ஆனால் இவர்களை ஆட்சியில் இருந்து அகற்றிவிட்டால் அடுத்து வரப்போகின்ற ஆட்சி தமிழர்களை மீண்டும் இனப்படுகொலைக்கு உள்ளாக்கி சுத்தமாக துடைத்தளித்து விடுவார்களோ என்கிற அச்சம் ஏற்படுகிறது அல்லவா? அதுதான் நிதானித்து சிந்திக்க வைக்கின்றது. இன்று இந்த ஆட்சி தொடர்வதற்காக நாம் ஆதரவளிக்கும் ஒரு நிலை ஏற்பட்டால் கூட அது இந்த ஆட்சியின் மீதான நம்பிக்கையால் அல்ல, நாம் விட்டுவிடக் கூடாதே என்கிற அச்சத்தால் ஏற்படுகின்ற முடிவு என்பதை இந்த உலகம் ஏற்றுக்கொள்ள வேண்டும். எந்த ஒரு சிங்கள பௌத்த ஆட்சியின் மீதும் தமிழர்களுக்கு நம்பிக்கை கிடையாது என்பதுதான் நமது அறுதியும் இறுதியுமான முடிவு. கடந்த ஏப்ரல் மாதம் உயிர்த்தொழுகை நாளன்று இடம்பெற்ற பயங்கரவாத தாக்குதல் காரணமாக எமது நாடு ஒரு பேரழிவுக்கு முகம் கொடுக்க வேண்டிய நிலை ஏற்பட்டது. இதன் காரணமாக உயிர்ப்பலிகள், படுகொலைகள், சொத்துழப்புகள் என பல நெருக்கடிகள் ஏற்பட்டவை மட்டுமின்றி எமது பொருளாதாரத்தின் பிரதான வருவாய் மூலமான சுற்றுலாத்துறைக்கும் பெரும் பாதிப்பு ஏற்பட்டது. இப்பெரும் பாதிப்பில் இருந்து மீண்டலும் முயற்சியை பங்கு கொள்வது இந்த நாட்டின் ஒவ்வொரு பிரஜையினரும் கடமையாகும். ஆனால் இனவாத அமைப்புகளும் சில பௌத்த அமைப்புகளும் இச்சம்பவங்களை அடிப்படையாக கொண்டு முஸ்லீம்கள் மீது வன்முறைகளை கட்டவிழ்த்து வருகின்றனர். முஸ்லீம்களுக்கு இந்த நாட்டில் பாதுகாப்பு இல்லையா என கேட்கும் அளவுக்கு முஸ்லீம்கள் அச்சத்துடனே வாழவும் நடமாடவும் நிர்பந்திக்கப்பட்டுள்ளனர். இப்படியாக ஒரு புறம் முஸ்லீம்கள் மீதான பிரகடனப்படுத்தப்படாத ஒடுக்குமுறை மேலெழுந்துள்ள நிலையில் கண்டியில் இடம்பெற்ற நிகழ்வில் உரையாற்றிய பொதுபல சேனாவின் பொதுச் செயலாளர் ஞானசார தேரர், இது ஒரு சிங்கள தேசம் எனவும் தான் இதை கூறும்போது தமிழர்கள் கோபிக்க மாட்டார்கள் எனவும் தெரிவித்திருந்தார். வடக்கு கிழக்கு தமிழர் தேசம் எனவும் ஏனைய பிரதேசங்கள் சிங்கள தேசம் எனவும் கூறியிருந்தால் நாம் கோபிக்க மாட்டோம் என்பது உண்மைதான். ஆனால் அவரின் வார்த்தைகளோ இந்த நாடு சிங்கள மக்களுக்கு மட்டுமே சொந்தமான தேசம் எனவும் தமிழ் முஸ்லீம் மக்களுக்கு இங்கு உரிமை இல்லை என்பதையும் வலியுறுத்தும் வகையிலே அவரின் உரை அமைந்திருந்தது. இந்த நிலையில் அவரின் கூற்றுக்கு அரசாங்கமோ எதிர்கட்சி கூட்டணியோ ஏன் ஜேவிபியினரோ கூட எதிர்ப்பு தெரிவிக்கவில்லை. இந்த நாட்டில் தமிழர்களுக்கும் முஸ்லீம்களுக்கும் உரிமை இல்லை என்ற கூற்றை அவர்கள் அனைவரும் ஏற்றுக்கொள்கின்றார்களா என நான் கேட்டு வைக்க விரும்புகின்றேன். விரும்பியோ விரும்பாமலோ மறைமுகமாகவோ வெளிப்படையாகவோ தமிழர்கள் முஸ்லீம்களின் உரிமைகளை மறுதளிக்கும் நீங்கள், எங்களை இந்த நாட்டு பிரஜைகளாக ஏற்க முழு மனதுடன் விருப்பம் கொள்ளாத நீங்கள் ஏன் உங்களுக்கு நெருக்கடி வரும் நேரங்களில் எல்லாம் எங்கள் ஆதரவை கோருகின்றீர்கள்? 2015 இந்த ஆட்சி அமைக்கப்பட்ட பின்பு நாம் ஒவ்வொரு சந்தர்ப்பத்திலும் இந்த அரசாங்கத்துக்கு ஆதரவு வழங்கினோம். வரவு செலவு திட்டங்கள், பிரதமருக்கு எதிரான நம்பிக்கையில்லா பிரேரணை, அக்டோபர் 26 ஏற்படவிருந்த ஆட்சி மாற்றம் என ஒவ்வொரு சந்தர்ப்பத்திலும் நாம் அரசாங்கத்துக்கு உறுதியான ஆதரவை வழங்கி வந்திருக்கின்றோம். புதிய அரசியலமைப்பு உருவாக்கத்தின் மூலம் இனப்பிரச்சினைக்கு தீர்வு காணப்படும் என வாக்களிக்கப்பட்டது. நாடாளுமன்ற அரசியலமைப்பு தெரிவுக்குழு 70 தடவைகளுக்கு மேல் கூடி கலைந்த நிலையில் 4 வருடங்கள் கடந்துவிட்ட போதும் அது ஆலோசனை என்ற அளவிலேயே உள்ளது. 1972 அரசியலமைப்பு, 78 அரசியலமைப்பு என்பன ஒரு சில மாதங்களில் தயாரித்து நிறைவேற்றப்பட முடியுமானால் தற்போதைய அரசியலமைப்போ 4 வருடங்கள் கடந்தும் ஏன் உயிர் பெறவில்லை? இந்த நிலையில் தமிழ் மக்கள் தாங்கள் தொடர்ந்து ஏமாற்றப்படுவதாக உணர்வதில் என்ன தவறு இருக்க முடியும்? அதேவேளையில் காணாமல் போனோர் விவகாரம் தொடர்பாக ஒரு நகர்வு கூட முன்னோக்கி மேற்கொள்ளப்படவில்லை. அரசியல் கைதிகள் எத்தனையோ போராட்டங்களை நடத்திய பின் அவர்களை விடுவிக்க நடவடிக்கை எடுக்கப்படும் என வாக்களிக்கப்பட்டது. ஆனால் கண்துடைப்புக்காக ஓரிருவரை புனர்வாழ்விற்கு அனுப்பிவிட்டு பலருக்கு ஆயுள் தண்டனை 100 வருடம் 200 வருடம் என கொடிய தண்டனைகள் வழங்கப்பட்டன. ஒரு பகுதி காணிகள் விடுவிக்கப்பட்டதை ஏற்றுக்கொள்கிறோம். ஆனால் பல முக்கிய இடங்களிலிருந்து படையினர் வெளியேற மறுக்கின்றனர். எமது மக்களோ நிவாரண முகாம்களில் அல்லப்படுகின்றனர். நாம் தொடர்ந்து அரசாங்கத்துக்கு எமது ஆதரவை உறுதியான முறையில் வழங்கி வந்த போதிலும் நாம் தொடர்ந்து ஏமாற்றப்பட்டு வந்துள்ளோம். தொடர்ந்தும் நாம் ஏமாற்றப்பட வேண்டுமா? என் மதிப்பிற்குரிய அரசு தரப்பு உறுப்பினர்களே, நாம் இப்போதும் உங்களுக்கு ஆதரவு தருவதன் மூலம் மீண்டும் ஒரு முறை ஏமாற்றப்பட வேண்டுமா? உங்களில் சிலர் இது சிங்கள பௌத்த தேசம் என்பதை ஏற்றுக்கொண்டவர்கள். அப்படியானால் உங்களுக்கே உரிய தேசத்தின் ஆட்சியை காப்பாற்ற ஏன் எங்களின் உதவியை கோருகின்றீர்கள்? மதிப்புக்குரிய JVP தோழர்களே, இந்த நம்பிக்கை இல்லா தீர்மானத்தை நீங்கள் முன்வைப்பதற்காக கூறும் காரணங்கள் நியாயமானவை என்பதை நாம் ஏற்றுக்கொள்கின்றோம். வாழ்க்கை செலவு உயர்வினால் எமது மக்கள் மூச்சு திணறுவதை நாங்கள் உணர்கிறோம். அமெரிக்காவுக்கும் ஜப்பானுக்கும் இந்தியாவுக்கும் நாடு துண்டாடப்பட்டு விற்கப்படுவதை நாமும் ஏற்கிறோம். எதிர்காலத்தில் இலங்கை மேற்கு நாடுகளுக்கும் சீனாவுக்கும் இடையேயான ஆயுத பொருளாதார போட்டியில் மையமாக மாறுவதை நாமும் விரும்பவில்லை. இந்த நிலையில் உங்கள் நம்பிக்கையில்லா பிரேரணை மூலம் இந்த அரசாங்கம் வீழ்த்தப்பட்டால் உங்கள் அடுத்த கட்ட நடவடிக்கை என்ன? உங்களால் ஆட்சி அமைக்க முடியுமா? நிச்சயமாக முடியாது. அடுத்த தரப்பு மைந்த தரப்பு, மீண்டும் நாம் ராஜபக்ச சகோதரின் ஆட்சிக்கு வழி திறந்துவிட வேண்டுமா? ஆளும் தரப்பிடமும் எதிர்த்தரப்பினரிடம் நாம் கேட்பது ஒன்றைத்தான். எமது உரிமை பிரச்சனைகளை நேர்மையாக அணுகுங்கள், நேர்மையாக தீர்க்க முயற்சியுங்கள். அப்போது எங்கள் ஆதரவு உங்களுக்கு கிடைக்கும். நன்றி.
பூமிஸ்தூதி. இலங்கட்டு அரவிந்த குமார் வருமானதுமா.
அவை தலைவர் அவருக்கு நன்றி. Can I know how many minutes I have?
5 minutes.
Thank you. இன்று அரசாங்கத்திற்கு எதிராக நம்பிக்கையில்லா தீர்மானம் ஒன்றை முன்வைத்து அது தொடர்பான விவாதத்திலே நாங்கள் கலந்து கொண்டு உரையாற்றிக் கொண்டிருக்கின்றோம். எம்மை பொறுத்தளவிலே நாங்கள் இந்த நாட்டிலே எமக்கு வாக்குரிமை கிடைத்த பிறகு எல்லா அரசாங்கங்களுக்கும் நாங்கள் எங்களது ஆதரவை தெரிவித்து வந்திருக்கின்றோம். மாற்றி மாற்றி இந்த நாட்டிலே அரசாங்கங்கள் வெவ்வேறு கட்சிகள் அரசாங்கத்தை ஏற்படுத்தியிருக்கின்றது, ஆட்சியை ஏற்படுத்தியிருக்கின்றது. ஆனால் ஒட்டுமொத்தமாக பார்க்கும்போது வடகிழக்கிலே இருக்கும் தமிழர்களாக இருக்கலாம், மலையகத்திலே இருக்கும் தமிழர்களாக இருக்கலாம், எங்களது பிரச்சனைகள் எந்த அரசாங்கத்திலும் தீர்ந்ததாக இல்லை. ஆனால் தற்போதைய அரசாங்கத்தை பொறுத்தளவில், இந்த அரசாங்கத்தை ஆட்சியிலே அமர்த்துவதற்கு மலையக மக்கள், நான் சார்ந்த மலையக மக்களின் ஆதரவு மிக அதிகமாக இருந்தது என்பதை எவராலும் மறுக்க முடியாது. அந்த வகையிலே இந்த அரசாங்கத்தை நாங்கள் ஏற்படுத்தியிருக்கின்றோம். இந்த அரசாங்கத்தின் ஊடாக எமது மக்களின் எதிர்பார்ப்பு மிக அதிகமாக இருக்கின்றது. மலையகத்தில் இருக்கும் பிரச்சனைகளை தீர்த்து கொள்வதற்கு அரசாங்கம் எமக்கு துணை போகும் என்ற நம்பிக்கை வெகுவாக மலையக மக்கள் மத்தியில் இருக்கின்றது. மலையக மக்களின் பிரதிநிதிகள் என்ற வகையில் எமக்கும் இருக்கின்றது. மலையகத்தை பொறுத்த அளவிலே மிக அதிகமான, மிக மோசமான பின்தங்கிய ஒரு நிலைமை. பல்லாண்டு காலமாக ஒதுக்கப்பட்ட ஒரு பிரதேசமாக மலையகத்தை நாங்கள் அடையாளப்படுத்த முடியும். அந்த வகையிலே பார்க்கும்போது மலையகத்தின் அபிவிருத்தியாக இருக்கலாம், மலையக மக்களின் உரிமைகளாக இருக்கலாம், ஏனைய தேவைகளாக இருக்கலாம், இவை அனைத்தும் மிக உச்சக்கட்ட நிலுவையிலே இருப்பதை நான் இந்த உயரிய சபையிலே சுட்டிக்காட்ட விரும்புகின்றேன். ஆனால் இந்த அரசாங்கத்தை பொறுத்தளவிலே, எமது அரசாங்கத்தை பொறுத்தளவிலே மலையக மக்கள் மீது முன்பு உள்ள அரசாங்கங்கள் காட்டியதை விட அதிக கரிசனை காட்டுவதை நாங்கள் அனுபவ ரீதியாக காணக்கூடியதாக இருக்கின்றது, பார்க்கக்கூடியதாக இருக்கின்றது. அந்த வகையிலே எமக்கொரு நம்பிக்கை இருக்கின்றது, எமக்கொரு எதிர்பார்ப்பு இருக்கின்றது. எமது பிரச்சனைகளை முடிந்த அளவிலே இந்த ஆட்சியின் ஊடாக அதனை நிவர்த்தி செய்து கொள்ளலாம் என்ற அந்த நம்பிக்கை எமக்கு இருக்கின்றது. அந்த நம்பிக்கையோடு தான் நாங்கள் செயல்பட்டுக் கொண்டிருக்கின்றோம். அந்த நம்பிக்கையின் ஊடாகத்தான் இன்று இங்கே கொண்டு வரப்பட்டிருக்கும் இந்த நம்பிக்கையில்லா பிரேரணைக்கு எதிராக கூட நாங்கள் வாக்களிக்க நாங்கள் முடிவை மேற்கொண்டிருக்கின்றோம். ஏனெனில் இது எதிர்பார்ப்பு. ஆகவே இவ்வாறு நம்பிக்கையில்லா பிரேரணையை கொண்டுபவர்கள் மலையக மக்கள் மனதிலே ஒரு இடத்தை பிடிக்க வேண்டும். மலையக மக்கள் மத்தியிலே ஒரு நம்பிக்கையை ஏற்படுத்த வேண்டும். மலையக மக்கள் அவர்களை நம்பும் வண்ணம் செயல்பட்டால் நிலைமை மாறக்கூடிய அந்த வாய்ப்பு இருக்கின்றது நான் இல்லை என்று சொல்ல வரவில்லை. ஆனால் தற்போது இருக்கும் நிலைமையிலே நாங்கள் இந்த அரசாங்கத்தை முழுமையாக நம்புகின்றோம். இந்த அரசாங்கத்தில் இருந்து எமது பிரச்சனையை தீர்த்துக் கொள்ள முடியும் என்ற அந்த எதிர்பார்ப்போடு நாங்கள் இணைந்து செயல்பட்டுக் கொண்டிருக்கின்றோம். ஆகவே இவ்வாறு செயல்படுவதன் ஊடாக அரசாங்கம் ஒன்றை புரிந்து கொள்ள வேண்டும், அரசாங்கம் ஒன்றை தெரிந்து கொள்ள வேண்டும். எமது பிரச்சனைகள் இன்னும் முழுமையாக தீர்த்தப்பாடில்லை. நாங்கள் இன்னும் அடிமட்டத்திலே தான் இருக்கின்றோம். ஆகவே எமது பிரச்சனையை தீர்ப்பதற்கு
அரசாங்கம்
கரிசனை கொள்ள வேண்டும் என்பதையும் நான் இந்த உயர் சபையிலே பதிவு செய்ய விரும்புகின்றேன். ஆகவே மலையக மக்கள் மத்தியிலே மலையக மக்களின் வாழ்க்கையிலே ஒரு முன்னேற்றத்தை ஏற்படுத்த வேண்டும் என்றால் அரசாங்கங்கள் அதற்கு எம்மோடு இசைவாக செயல்பட வேண்டும். அரசாங்கங்கள் ஒரு நடுநிலையை எடுப்பித்து அனைத்து மக்களுக்கும் சமமான வாய்ப்பை ஏற்படுத்த வேண்டும் என்ற நிலைப்பாட்டிலே இருக்க வேண்டும். அவ்வாறு இருந்தால்தான் ஒரு அரசாங்கம் நிலைத்திருக்க முடியும், மக்கள் மனதிலே தங்களது செல்வாக்கை தொடர்ச்சியாக தக்க வைத்துக் கொள்ள முடியும். அந்த வகையிலே இந்த அரசாங்கம் அதனை செய்யும் என்ற நம்பிக்கை எனக்கு இருக்கின்றது. ஆகவே இந்த நாட்டிலே பல்வேறு காலகட்டங்களிலே பல்வேறு சம்பவங்கள் இடம்பெற்றிருக்கின்றது, துரதிருஷ்டவசமான சம்பவங்கள் இடம்பெற்றிருக்கின்றது. 1971 அதே போல் 1979 81 1983 அதே போல் 1988-89 இன்னுமொரு பாரிய உள்நாட்டு புரட்சி, அதன் பிறகு தொடர்ச்சியாக 30 கால உள்நாட்டு போர் யுத்தம். ஆகவே மதஸ்தலங்கள், எந்த மதஸ்தலங்கள் இல்லாமல் அனைத்து மதஸ்தலங்களும் இந்த நாட்டிலே பாதிப்புக்குள்ளாயிருக்கின்றன, தாக்கப்பட்டிருக்கின்றன, அழிவுற்று இருக்கின்றன. அவ்வாறு நடந்த சமயங்கள் எல்லாம் ஒவ்வொரு தரப்பும் ஏனைய தரப்பை குறை சொல்லி அரசாங்கம் ஏனையவர்களை குறை சொல்வதும் ஏனையவர்கள் அரசாங்கத்தையும் குறை சொல்வதுமாக இவ்வாறு மாறி மாறி இவ்வாறு ஆலயங்கள் தாக்கப்படும் போது, பொதுமக்களுக்கு கேடு ஏற்படும் போது, உயிர் கொலைகள் ஏற்படும் போதெல்லாம் தப்பித்துக் கொள்ளும் ஒரு நிலைமையை தான் நாங்கள் கடந்த காலங்களிலே பார்த்தோம். அவ்வாறு நிலைமைதான் இந்த 20 ஏப்ரல் 21 நடந்த சம்பவம் கூட. ஆகவே இந்த சம்பவத்தை இன்று ஊதி பிறப்பிக்கின்றார்கள். அந்த சம்பவத்திற்கு நாங்கள் எந்த வகையிலும் ஆதரவு தெரிவிக்க முடியாது, எந்த வகையிலும் அதற்கு சார்பானவர்கள் அல்ல. படுகொலைகளுக்கு நிச்சயமாக நாங்கள் ஆதரவு தெரிவிக்க முடியாது, பயங்கரவாத செயல்பாடுகளுக்கு நாங்கள் ஆதரவு தெரிவிக்க முடியாது. பயங்கரவாத செயல்பாடுகளை நாங்கள் முற்றாக அதனை நாங்கள் நிராகரிக்கின்றோம். எப்படி இருந்தாலும் கூட இந்த விடயங்களில் இவ்வாறு எதிர்பாராத நிகழ்வுகள் நடும்போது அது பல்வேறு தாக்கத்தை ஏற்படுத்துகின்றது என்பதை நாங்கள் ஒவ்வொருவரும் புரிந்து கொள்ள வேண்டும். ஆகவே அந்த வகையிலே நடைபெற்ற அந்த துரதிருஷ்டகரமான சம்பவம் சம்பவத்திற்கு நான் மீண்டும் இந்த உயரிய சபையிலே எனது எதிர்ப்பை, எனது மக்களின் சார்பிலே அந்த எதிர்ப்பை தெரிவித்துக் கொள்வதோடு இவ்வாறான சம்பவங்கள் தொடர்ந்தும் இடம்பெறுவதற்கு நாங்கள் இடமளிக்க கூடாது என்ற விடயத்தையும் இங்கே பகிர்ந்து கொண்டு சந்தர்ப்பம் அளித்த அவைத் தலைவருக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
ஸ்தூதி. இலங்கட்டு கருப்பு யாழ் நிஷாந்த மந்திரித்துமா.
முழுசு நோபவன சபாபதி துமியனி, விசேஷமா அதுதினே ஜனதா விமுக்தி பெருமுனகினாப்பு விஸ்வாச பங்க யோஜனாவை சம்பந்தவ கதாகரன்ன லபீம பிலிபந்தவ மாயிதாமத்ம சத்துட்டு வேணும். ஏ வகையம ஏ விஸ்வாச பங்க யோஜனாவட்ட ஏகாபத்த விபக்ஷ ஹட்டியட்ட அப்பி சம்பூர்ணம சாயோகே மே அவஸ்தாவேதி பிரகாசகரம் மே விஸ்வாச பங்க யோஜனாவேதி මේ දින දෙකේදීම මං හිතන්නේ වැඩිපුරම සාකච්ඡාවට භාජනය වුණේ පාස්කු ඉරිදා ඒ අහිංසක ජනතාවට සිදුවෙච්ච ඛේදනීය තත්ත්වය පිළිබඳව. හැබැයි මේ ඛේදනීය තත්ත්වයත් එක්ක මේ පාස්කු ඉරිදා සිද්ධිය නිසාම විතරක් මේ රජයට විශ්වාස භංගයක් ගේන්න විතරක් නෙවෙයි, ඊට පෙර සිදුවෙච්ච සියලු සිද්ධීන් එක්ක බලනකොට පැහැදිලි ලෙසම මේ අයට විශ්වාස භංග යෝජනාවක් ගෙනෙල්ලා ඉතාමත්ම කෙටි කාලයක් ඇතුළත ඒ දිනවලම මේ ආණ්ඩුව ලද සැනින් ඉවත් කරන්න තිබිච්ච ආණ්ඩුව. එහෙම කියන්න ලෑස්ති වෙනකොට මම ඒ සම්බන්ධව මට කියන්න තියෙනවා ගරු සභාපතිතුමියනි, ජනතා විමුක්ති පෙරමුණේ අපේ සහෝදර මන්ත්‍රීතුමාලා මේ විශ්වාස භංග යෝජනාවට ඒකාබද්ධ විපක්ෂයේ සහයෝගය ලබා දෙනකොට අපි යම් යම් කරුණු කාරණා කීපයක් මතු කරා. ඒ කරුණු කාරණා පිළිබඳව ජනතා විමුක්ති පෙරමුණේ සහෝදර මන්ත්‍රීවරු ඒකාබද්ධ විපක්ෂයේ මන්ත්‍රීවරු විවේචනයට ලක් කරා. ඒක නිසා මම මගේ කතාව ආරම්භයේට ගරු සභාපතිතුමියනි මට මගේ ආත කියපු කතාවක් මතක් වෙනවා. ඔබතුමිය දන්නවා ඉතාමත්ම සුන්දර රසවත් කතාවක් තියෙනවා. ඒ තමයි සූටි ගමරාල අලියාගේ නැට්ටේ එල්ලිලා දිව්‍ය ලෝකෙ ගිය හැටි. අන්න මේ සූටි ගමරාල දිව්‍ය ලෝකෙට ගිය නැතු වුණාට අලියාගේ නැට්ටේ එල්ලිලා, හැබැයි සූටි ගමරාල කියපු කතාවක් තමයි හන්දියක් හන්දියක් ගානේ බෝක්කුවක් බෝක්කුවක් ගානේ හරිම සුන්දරයි ඒ ගමන, හරිම ලස්සනයි දිව්‍ය ලෝකේ, දිව්‍ය ලෝකේ මහ පුදුම දේවල් මම දැක්කා කියලා. ඒ වගේම අවුරුදු 4ක් තිස්සේ මේ අලියාගේ නැට්ටේ එල්ලිලා දිව්‍ය ලෝකේ යන්න උත්සාහ ගත්ත අය අවුරුදු 4ක් තිස්සේ මෙන්න මේ වගේ කතා කරා. ඒක නිසා අපි පැහැදිලිවම දන්නවා ඔය එක එක චෝදනා ඒකාබද්ධ විපක්ෂයට එල්ල කරාට ඒකාබද්ධ විපක්ෂය පැහැදිලි ලෙසම මේ ආණ්ඩුව කරපු, මේ රටට කරපු සහ මේ රටේ ජනතාවට කරපු විනාශයට අපි දිගින් දිගටම අපේ සටන අපි දියත් කරා පැහැදිලිව පාර්ලිමේන්තුව ඇතුළේ සහ පිටදී. ඒ වගේම තමයි ඇයි අපි මේ ආණ්ඩුවට විරුද්ධ, මේ ආණ්ඩුවට විරුද්ධ මේ අහිංසක ජීවිත එදා පාස්කු ඉරිදාවේ ඝාතනයට ලක්වීම විතරක් නෙවෙයි ඒකට වග කියන්න ඕන මේ ආණ්ඩුව තමයි. හැබැයි අද මේ වන විට මේ රට දැවැන්ත ආර්ථික අර්බුදයක, මේ රට දැවැන්ත සමාජීය අර්බුදයක, මේ රට දේශපාලන අර්බුදයක මහ දැවැන්ත විදියට පැටලිලා ඉන්නේ. ඒ නිසා මේ ආණ්ඩුවට තව මං හිතන්නේ මාස කීපයක් නෙවෙයි දින කීපයක් අච්චන්න දෙන්න හොඳ නැහැ කියන එකයි මගේ මතය. ඒ නිසා අද වෙනකොට මේ රටේ ජාතික සම්පත්තික කුණු කොල්ලයට විකුණලා මේ රට විනාශ කරන එක්සත් ජාතික පක්ෂය, මේ රටේ ජාතිවාදයේ අන්තවාදයේ ඇති කරන්නට විවිධ උපක්‍රම යොදපු මේ ආණ්ඩුව, එක්සත් ජාතික පක්ෂ ප්‍රමුඛ ආණ්ඩුව, ඒ වගේම ජනතාවට ජීවත් වෙන්න බැරුව අද වහබීල මැරෙන තත්ත්වයකට අහිංසක ජනතාව පත් කරපු ආණ්ඩුව ඉතාමත්ම ඉක්මනින් ගෙදර යවන්න ඕන කියන පණිවිඩය අපි ලබා දෙනවා. ඒ නිසා අපි පැහැදිලිවම කියනවා අද වෙනකොට මේ රට අනාථ කරලා, මේ රට නන්නත්තර කරපු, මේ රට කුජ්ජීත කරපු ආණ්ඩුවක් තියෙනවා නම් දේශපාලන ඉතිහාසයේ ඒ එක්සත් ජාතික පක්ෂයේ ප්‍රමුඛ මේ රනිල් වික්‍රමසිංහගේ ආණ්ඩුව කියන එක අපි පැහැදිලිවම කියනවා. ඒ නිසා තමයි ජනතා විමුක්ති පෙරමුණ නෙවෙයි ඕනෑම පක්ෂයක් විශ්වාස භංගයක් ගේනවා නම් පැහැදිලිවම අපි ඒ විශ්වාස භංග වලට සහයෝගය දීලා මේ ආණ්ඩුව ගෙදර යවන්න වැඩ කටයුතු කරන ගරු සභාපතිතුමියනි. ඒ නිසා අද වෙනකොට මං හිතන්නේ
ඔබතුමායි
මේ අය
සානයි
මේ ආණ්ඩුවේ අය මැතිවරණ කල් දාලා බය වෙච්ච ආණ්ඩුව මැතිවරණ තියන්නේ නැතුව ඉන්න ආණ්ඩුව. ඒ වගේම හෙට දවසේ තියෙන පළවෙනි මැතිවරණය ජනාධිපති මැතිවරණයේදී අපි මේ ආණ්ඩුවට පාඩමක් උගන්නනවා මයි කියන පණිවිඩය ලබා දෙමින් මේ ආණ්ඩුව එළවන්න ඕනෑම පක්ෂයක් ගෙන එන ඕනෑම වැඩ පිළිවෙලකට අපි සහයෝගය ලබා දෙන බවට දිවුරා ප්‍රකාශ කරමින් මම නිහඬ වෙනවා.
බොහොම ස්තුතියි.